શિબિરમાં કેમ સમય જાય ખબર નથી પડતી. અદ્ભુત પુરુષોત્તમ પ્રકાશની કથા, મહારાજ રાધારમણ દેવની સ્થાપના કરી. મહારાજ કેટલા બધા મોટા હશે, મહારાજનું માપ કોઈથી નીકળે નહીં, તો મોટપ મહારાજની છે. અને મહારાજ રાધારમણ દેવને મોટા બનાવે, મોટપ આપેલી મહારાજની છે. અને મહારાજ ધામધૂમી રાધારમણ દેવની બોલાવે. ભક્તજનો, આ ભગવાનથી જ બની શકે, કોઈ મહાપુરુષથી જ બની શકે કે અન્યને મોટા કરી શકે. ને તો જગતની રીતિ છે કે આખું જગત સ્વયં મોટું થવા માગે છે, બીજાની મોટપને દબાવવા માગે છે. પણ આનંદ કરોડો બ્રહ્માંડના માલિકે પોતાની મોટપ દબાવીને રાધારમણ દેવને મોટા કર્યા છે. બાથમાં ઘાલીને મહારાજને પધરાવે, અદ્ભુત કાર્ય કર્યું. જોકે બીજાને મોટા કરવામાં કાંઈ ખોટતો નથી, પણ જીવ ખોટે ખોટો અંદર અંદર મૂંઝાય છે. રાધારમણ દેવની આવડી મોટી મોટપ વધાર્યા પછી, એની સ્થાપના કર્યા પછી, જૂનાગઢમાં જૈન કોઈને રાધારમણ દેવનું મંદિર ક્યાં આવ્યું કોઈ દેખાડે તો કહેજો. એને તમારે કહેવું પડશે સ્વામિનારાયણ મંદિર ક્યાં આવ્યું, તો તમને રસ્તો દેખાડશે. અમદાવાદમાં પૂછ્યો જઈને, કાળુપુરમાં નરનારાયણ દેવનું મંદિર ક્યાં આવ્યું કોઈ બતાવો તો કહેજો. સ્વામિનારાયણનું મંદિર કાળુપુરમાં ક્યાં આવ્યું, અમદાવાદનો કોઈ પણ છેડે જઈને પૂછ્યો તમને કહેશે કે આ જગ્યાએ આવ્યું. એમ શું મહારાજની મોટપ હશે? એમ રાધારમણ દેવ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, મદન મોહન મહારાજ, એની અગાધ મોટપ કીધા પછી પણ મહારાજની લેશ માત્ર મોટપ ઓછી નથી થઈ, ઉલટાની વધી છે. એમ આપણને એમાંથી મહારાજ કઈ શીખડાવે છે, જોજો. એકલો તમારો જ કક્કો લઈને ફરશો નહીં, બીજાને મોટા કરતા શીખજો. એમ તમે જેટલા બીજાને મોટા કરી શકશો એટલી મોટપ તમારી વધશે, દબાશે નહીં. અદ્ભુત રાધારમણ દેવની ભગવાન શ્રીહરિએ જૂનાગઢની અંદર સ્થાપના કરી. અદ્ભુત પુરુષોત્તમ પ્રકાશની અંદર નિષ્કળાનંદ સ્વામીએ એ ગ્રંથનું આલેખન કર્યું. નિષ્કળાનંદ સ્વામી ખૂબ વર્ષ્યા, મહારાજ તો વર્ષ્યા, નિષ્કળાનંદ સ્વામી ખૂબ વર્ષ્યા, આજ પૂર્ણ સ્વરૂપ સ્વામી ખૂબ વર્ષ્યા. કારણ કે કથા તો બધી હારી જ હોય, ગાડી પોહાય એવી હોય, પણ કોના હાથમાં સ્ટેરિંગ છે એની હારે બહુ મોટો આધાર છે. એમ કથા તો બધી મહાન જ છે, પરંતુ એનો કહેનારો કોણ છે એની સાથે બહુ મોટી વાત છે. અન ભક્તજનો, કદાચ કહેનારાની વાણી મીઠી હોય પણ એટલાથી કામ પતતું નથી, સાથે સાધુતાની પણ જરૂર પડે છે. તો વક્તાની સાથે સાધુ થવું વક્તા કરતાં અનેક ગણી મોટી મોટપ છે. અને મહારાજે કૃપા કરીને એવી સાધુતાય પણ આપી છે, જેથી કરીને એ કથા સાંભળવાનો બહુ આનંદ આવે. બહુ સાચું કહું, આની અંદર એક જો અહંકાર ભળે ને તો દૂધમાં છાશ પડે, દૂધને ફાડી નાખે, અને દૂધની મોટપ જતી રહે, એમ બધી મોટપ જતી રહે. પણ આનંદની વાત એ છે સાથે સાધુતા એ છે. બસ બહુ સરસ અદ્ભુત કથા આપણે સાંભળી. હવે જ્ઞાન સવર આપણે સાંભળશું વચનામૃતની કથા. તમે યાદ તો રાખ્યું છે નહીં સવારમાં કયું વચનામૃત આવ્યું હતું? ક્રમ યાદ રહો, ક્રમ તમને અંત્યનું 29મું બરાબર, પ્રથમનું. તમે શિબિરમાં આવ્યા તો છો, બેઠા તો છો, વાંધો નથી. હવે આપણે વાંચવું છે 30મું વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષવદી પડવાને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની હારે ઉત્તરાદે 12 ઓરડો છે તેની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો, ધોળા પુષ્પના હાર પહેર્યા હતા, બે કાનની વિશે ધોળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા, ને પાગને વિશે ધોળા પુષ્પના તોરા લટકતા હતા, ધોળા પુષ્પના બેરખા પહેર્યા હતા, ને પોતાના મુખાવરણની આગળ मुनि तथा देश देश हरिभक्त सभा भरन बैठी थी और मुनि मंडल कीर्तन गाता था। बधु धोड़ू 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 है अनो मतलब महाराज ने श्वेत वस्तु बहुज गमे जो कि तमने कही पण तमने बहु नहीं मनाई। भगवान भक्तों विशेष करीने श्वेत वस्त्र धारण करवानो आग्रह राखवो कारण के सफेद वस्त्र सात्विकता नी निशानी छे। तम तारे श्वेत में भारे मैला पहेरजो ने कोण ना पाड़े के नथी आवता करकाबरामां ज भारे मैला आवे छे। श्वेत में भारे मैला पहेरवा तम तारे 2000 नो मीटर वाळू महाराज ने बहु गमे छे। અને મહારાજે મધ્યના 26માં વચનામૃતમાં લખ્યું, મહારાજ કે ભગવાન અને ભગવાનના ભક્તને જેમ ગમે એમ જ કરવું। એટલે હવે તમે લાવ્યા ભલે લાવ્યા વાંધો નહીં, જે પહેર્યા એ કે આપણે હવે કોઈને આપી નહીં દેવા, પણ નવા શિવડાવો ત્યારે થોડુંક ધ્યાન રાખવું કે મહારાજને ગમે છે શ્વેત વસ્ત્રો તો મારે હવે શ્વેત જ પહેરવા। ઠીક છે 12-15-20-25 હતી વર્ષ સુધી કદાચ કરકાબરાનો સંકલ્પ થાય, પણ 30 પૂરા થાય પછી તો ટન મારવા માંડવો જોઈએ। 30, 35, 40, 45 સાપ ઓલું સફેદ થઈ ગયું ભલા માણા, પછી શ્વેતમાં શું વાંધો છે? હવે તો તમારે શું કે એ ખરખું બધું પહેરે શું કે મેચિંગ થઈ જાય। હા સરસ લ્યો, એટલે હવે આગ્રહ રાખજો એવી ભલામણ છે। આ 14મી શિબિરમાંથી લેતા જજો કે આપણે મેચિંગ કરવાનો ટાઈમ આવી ગયો છે। શ્રીજી મહારાજ બોલ્યા છે હવે તો પ્રશ્ન ઉત્તર કરો। ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે દિનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ કોઈ સમય તો હજારો ઘાટ થાય પણ તેનો મનને વિશે ડંસ બેસે નહીં, અને કોઈક સમય તો અલ્પ ઘાટ થાય તેનો પણ મનને વિશે ડંસ બેસે છે, તેનું શું કારણ છે? અને ભગવાનના ભક્તને મનના ઘાટની નિવૃત્તિ થયાનો ઉપાય શું છે? બહુ સરસ પ્રશ્ન દિનાનાથ ભટ્ટે પૂછ્યો છે। જો કે હવે દિનાનાથ ભટ્ટની પેછૂટી ઠેકાણે આવી ગઈ છે એટલે ડાયા થઈને પૂછે છે, નતર નિરુકલ્પાનંદ સ્વામીનો સંગ થયો ને તે હાવ ખહી ગઈ હતી। નિરુકલ્પાનંદ સ્વામીજીને એવી કાન ભંભીરણી કરી, એવી કાન ભંભીરણી કરી, એવી કાન ભંભીરણી કરી, ભલા માણસ આપણે બે ભૂલા પડ્યા કે આ સ્વામિનારાયણમાં ગાંડા થયા એને આપણે ક્યાં કદર છે? શિક્ષાપત્રી લખે છે એમાં નામ તો મયારામ ભટ્ટનું લખ્યું, આપણી કદર નથી ને ખોટે ખોટા આપણે ખુવાર મરીએ છીએ, અને શબ્દ અડી ગયા। દિનાનાથ ભટ્ટે કંઠી તોડી નાખી બોલો, ભગવાન સ્વામિનારાયણનો પ્રગટ પ્રતાપ જોયા પછી પણ ભક્તો શબ્દ જો અસર કરી શકતા હોય તો જીવનમાં સાવધાન બનવું પડે। કલ્પના કરો જેણે ભગવાન સ્વામિનારાયણ અદભુત ઐશ્વર્ય પ્રતાપને માણ્યા હતા, જાણ્યા હતા, પરંતુ તેમ છતાંય નિરુકલ્પાનંદના શબ્દો અડી ગયા। અને યાદ રાખજો, શબ્દ અડે ને સુધરવું કઠણ છે, શબ્દ અડે ને બગડવું હાવ સરળ છે। સુધારો કરવો કઠણ છે, કોઈનો ગુણ આવવો કઠણ છે, કોઈનો અવગુણ આવવો ઘડીના છઠ્ઠા ભાગમાં આમાં આવી જાય। બુવાના કાંદા જેવો તો કોક જ હોય ને, વ્યાતો થાય ને તે એક હમણાં જીકીસ તોલામ તો તોલો તોડી નાખી શરમ નથી આવતી। જે દાડે તારે નિશ્ચય કરાવો તો તે દાડે બોલતો તો સ્વામિનારાયણ સર્વોપરી ભગવાનનો હોય ને તો આખું બ્રહ્માંડ ભાંગી જાય એ પાપ મને લાગે, અને આજ તારે કાંઈક અપસેટ થયું એટલે મને અપસેટ કરવા આવ્યો, વહેતો થા એવો તો કોઈક વિરલો નીકળાય। પણ હવે દિનાનાથ ભટ્ટને સેટ આવી ગયો છે અને મહારાજને પ્રશ્ન કર્યો, કૃપાનાથ માલિક ક્યારેક ક્યારેક તો હજારો ઘાટ થાય પણ એનો ડંસ બેસતો નથી, અને ક્યારેક તો અલ્પ ઘાટ થઈ જાય એનો ડંસ બેસી જાય છે, એનું શું કારણ છે? ભક્તો ડંસ બેસે છે, ડંસ બેસવો એ શબ્દ જેવો છે કે કંઈક ખરાબ કરી જાય છે, યાદ રાખજો, કંઈક ખરાબી કરી જાય છે, ડંસ બેઠે બેસે છે એ શબ્દ જેવો છે કંઈક ખરાબી કરી જાય છે। એનો મતલબ થયો અહીંયા જે સંકલ્પ વિકલ્પ છે એ રેગ્યુલર સામાન્ય સંકલ્પ વિકલ્પ સાથે એની વાત પણ નથી, એની વાત નથી, અને જો એ વાત હોત તો ડંસ બેસે શબ્દ હોત નહીં, ડંસ બેસે છે એવો શબ્દ છે। એ જ વાત બતાવે છે કે મહારાજ ક્યારેક અયોગ્ય સંકલ્પ પણ અનેક થયા પછી એક પણ હૃદય સુધી પહોંચી શકતો નથી, થાય આવે વયા જાય, થાય આવે વયા જાય. અને મહારાજ ક્યારેક તો અલ્પ જેવો અયોગ્ય ઘાટ થયો હોય તોય પણ એ જીવમાં ઉતરવા પ્રયાસ કરે છે, એનું શું કારણ છે? અહીં કંઈ એની વાત નથી કે ભગવાન ભજવાનો સંકલ્પ થાય છે ને પછી ટળી જાય છે, મંદિરે જવાનો સંકલ્પ થાય ટળી, એની વાત જ નથી. ભગવાન જેનાથી નારાજ થાય એવા ક્યારેક હજારો સંકલ્પ થાય પણ એક અંદર આવતો નથી, જેથી કરીને ભગવાન નારાજ થાય એવી પોઝિશન નિર્માણ થઈ શકતી નથી. અને ક્યારેક મહારાજ તમને જ રાજી કરવા આવવા છતાંય પણ અલ્પ સંકલ્પ થઈ જાય એનો જીવમાં ડંશ બેસી જાય છે. મને એમ છે નિર્વિકલ્પાનંદજી ભટકાણા તે દાડ આવું હાલતું છે અને બેસી ગયું અંદર, એનું શું કારણ છે? આવો પ્રશ્ન દીનાનાથ ભટ્ટે મહારાજને કર્યો છે. અને પછી મહારાજ માનો કે ડંશ બેઠો તો પાછો નીકળે કેમ? બે ભેગા ભેગા પ્રશ્નો. મહારાજ એની નિવૃત્તિનો ઉપાય શું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એનું કારણ તો ગુણ છે, તે જ્યારે તમો ગુણ પ્રધાન હોય અને તેમાં ઘાટ થાય ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય માટે તેમાં ઘાટનો ડંશ બેસે નહીં, અને જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે અને તે સમયે જે જે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે, માટે તે ઘાટનો પણ ડંશ બેસે નહીં, અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે જે ઘાટ થાય તેનો મનને વિશે ડંશ બેસે. અહીં બીજી વાત સમજવા જેવી છે ભક્તો, આપણે ઘણી ફેરી એવું માનીએ છીએ કે રજોગુણ અને તમોગુણમાં જ અયોગ્ય ઘાટ થઈ શકે. મહારાજ એમ કહે છે ત્રણેય ગુણની અંદર થઈ શકે. સત્વગુણમાં અયોગ્ય ઘાટ થવાની શક્યતા છે, રજોગુણમાં છે અને તમોગુણમાં. તમોગુણમાં ઘાટ ન થાય એમ નહીં માનું, સત્વગુણમાં ઘાટ ન થાય એમ ન માનું. મહારાજ કે સત્વગુણમાં ઘાટ થાય અને તમોગુણમાં પણ ઘાટ થાય, રજોગુણમાં તો થાય એ તો સમજ્યા, બેયમાં અયોગ્ય ઘાટ થવાની શક્યતાઓ છે. સંજોગ ઊભો થાય તો અયોગ્ય સંકલ્પ ઉઠવાની શક્યતાઓ છે, પણ તમોગુણની અંદર મહારાજ કે મન એટલું બધું પાવરફુલ ચાલતું નથી, એટલું બધું વેગવંતું નથી કે જેથી કરીને સુષુપ્તિ જે સરખી અવસ્થા હોય એ ડંખ એ સંકલ્પ ઉઠે તો ખરો પણ અનુસંધાન રહેતું નથી કે જેથી કરીને સંકલ્પ ભૂલાઈ જાય છે. ભગવાનના ભક્તો યાદ રાખજો, સ્વપ્ન અવસ્થા મન સુષુપ્તિમાં જ્યારે જાય છે એમાં પાછું સ્વપ્નું થાય છે, સુષુપ્તિમાં જાય છે એમાં પાછું સ્વપ્નું થાય છે. સ્વપ્નું ક્યારે થઈ આવે છે? તો કોઈ સુષુપ્તા એ નિદ્ર અવસ્થા છે, એની અંદર જ્યારે રજોગુણ ભળે છે ત્યારે સ્વપ્ન સૃષ્ટિ સર્જાય છે. રજોગુણ ભળ્યો અને સ્વપ્ન સૃષ્ટિ સર્જાય એમાં પાછા વિભાગ ત્રણ થઈ જાય છે. માનો કે એમાં સંકલ્પ ઉઠ્યો, સ્વપ્નમાં કંઈક સંકલ્પ ઉઠ્યો, અયોગ્ય સંકલ્પ ઉઠ્યો, અને એ વખતે સ્વપ્ન અવસ્થાની અંદર પણ જો જાગ્રત અવસ્થા સારંગપુરના છઠ્ઠા પ્રમાણે જો ભેગો સત્વગુણ ભળેલો હોય અને જાગ્રત અવસ્થા સ્વપ્નમાં જો વર્તતી હોય તો ઘાટ ઉઠે તો ખરો પણ વિરામ પામી જાય. તમોગુણની અંદર પણ માનો કે સ્વપ્ન અવસ્થા છે પણ તમોગુણ પ્રધાન છે, પણ રજોગુણ ભળ્યો છે જેથી કરીને સ્વપ્ન અવસ્થાનું સર્જન થયું, પણ જાગે ત્યારે હું કે કંઈક સ્વપ્ન આવ્યું તો પણ યાદ રહ્યું નથી, એ સ્વપ્ન ભૂલાઈ જાય છે. આ વધારે તમને આમ આ પડશે, સ્વપ્ન ભૂલાઈ જાય એમ, મારું બહુ સરસ કાક સ્વપ્ન આવ્યું, બહુ ખરાબ સ્વપ્ન પણ ભૂલાઈ ગયું. અને રજોગુણ પ્રધાન થઈ ગયો હોય, સત્વગુણ અને તમોગુણ બેને દાબી દે એટલો જ રજોગુણ પ્રધાન થઈ ગયો, અને પછી જે સ્વપ્ન આવે એ જાગ્રતમાં તલે તલ જેમ યાદ રહ્યો હોય એમ સ્વપ્નમાં પણ તલે તલ યાદ રહી જાય. અહીંયા પણ મહારાજ એ જ કહે છે, મહારાજ કે સંકલ્પ વિકલ્પ તો સત્વગુણમાં સંભવિત છે, તમોગુણમાં સંભવિત છે, પણ તમોગુણની અંદર અંદર ડંખ બેસી શકતો નથી. રજોગુણની અંદર પણ સત્વગુણની અંદર મહારાજ કે શુદ્ધ સત્વગુણ વર્તે છે જેથી કરીને પ્રકાશ સરખું વર્તે છે, જેથી કરીને ભલે અયોગ્ય સંકલ્પ થયો પણ એની આરે સારા સંકલ્પનું જોર પણ જોરદાર ચાલી રહ્યું છે, જેથી કરીને નબળા સંકલ્પનું જોર રહેવા દેતું નથી, જેને લઈને ડંખ બેસતો નથી. પણ મહારાજ કે રજોગુણ વર્તતો હોય અને એ વખતે જે સંકલ્પ થાય અલ્પ સંકલ્પ થાય તો મહારાજ કે એનો ડંખ જીવમાં બેસી જાય છે. આ વાત બહુ વિચાર્યા જેવી છે. ક્યારેક ક્યારેક ભગવાનના ભક્તો એમ કહે કે સ્વામી કંઈ ભૂલ હોય ને તો કહેજો. તમને કહેતો હોય કોઈ મોટા હરિભગત જાણીને કે એક મારામાં કંઈ ભૂલ આવે ને તો કહેજો, પણ તમને શીખડાવી રાખું, જ્યારે ભૂલ થાય ને ત્યારે ખબરદાર કીધું છે. તો જો તમે થાપ ખાઈ જશો અને એ વખતે એને કહેશો તો ભૂલ થઈ, યાદ રાખજો, ભૂલ થઈ એ ક્યારે થઈ હશે, એના જીવમાં રજોગુણે પ્રવેશ કર્યો હશે. રજોગુણ પ્રવેશ કરે તો જ ભૂલ સંવિત બની શકે. રજોગુણ જો પ્રવેશ ન કરે તો ભૂલ સંવિત બની શકે તેમ નથી. માઇક વાળા ભાઈ જલ્દી આવી જાવજો જ્યાં હોય નથી, અને બેસજો અહીંયા. બરાબર, યાદ રાખજો, દેહો કથા આપણો મજા આવશે, ભલામણો કંઈક ફેરફાર થઈ જાય, માઇકમાં થાય ને એમ જીવનમાં થઈ જાય, થઈ જાય. અમારે રાજુ દેરડી વાળો આવે છે, એ માઇકમાં જ આવતો જય અંબિકા સાઉન્ડ હતું એનું, પણ કથા સાંભળતા 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 જીવ મેળો બદલાવો, મેળો બદલાવો, મેળો બદલાવા. અને પછી એક દાડો કે સ્વામી કંઠી પહેરવી, કંઠી પહેરી, ત્યાંથી આગળ વધ્યો, પૂજા લીધી, અને પછી તો સાધુ થવાનો સંકલ્પ થવા મળ્યો. બોલો, જો કે આવે છે, બે ચાર મહિને અહીં રોકાય, બે ચાર મહિને ઘેરે રોકાય, એટલી જ તકલીફ છે. અહીંયા હોય ને ત્યારે ઘર સાંભળે છે, ઘેરે જાય ને ત્યારે પછી સાધુ સાંભળે છે. અમારે એક તબલશી હરેશભાઈ કરીને રાજકોટના ભૂદેવ હતા, શિવના ખરા ઉપાસક, ખરા ઉપાસક શિવના, અને દરેક શ્રાવણ મહિનામાં એક મહિનો અનુષ્ઠાન કરે, મૌન રાખીને ઓમ શિવાય નમઃ, ઓમ શિવાય નમઃ કરતા કરતા પણ તબલા વગાડવા આવ્યા. અને એક કથા, બે કથા, મને એમ છે દશક કથા સાંભળીને શિબિર આવી. હવે શિબિર આવી, હવે ન્યા તો પછી બટાજટી જ બોલતી હોય, એમાં નીકળી ગયા ઓલ્યા, સમજાણું, એમાં એમ ખો ખોમાં નહીં, ખો કરી ઓલો ઓયો જાય ને પછી બીજો બેસી જાય. એમ શંકરે વિદાય લીધી, ન્યા ભગવાન સ્વામિનારાયણ બેહી ગયા. આજે જોકે એને નોકરી મળે છે, તબલા વગાડવા સાથે નથી આવી શકતા, પણ એના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા ઉતરી ગઈ. આજે કપાળમાં તિલક ચાંદલો કરે છે. અને કેવો હરિભગત થયા, મેરેજ થયા, મેરેજ થયા અને તે સત્સંગીનું ઘરનું ગોત્યું, પણ ખાલી કેવા પૂરતું સત્સંગી હતું, કાયમ ઊંડાણ ભેરો સત્સંગ નહોતો. તે ઘરવાળું આવ્યું, ઘરવાળું આવ્યા પછી પાછું લસણ વઘારે, આ કે ભલા માણા સત્સંગી જાણીને મેં સંબંધ કર્યો. આવા હોય હરિભગત પાછા, સત્સંગી કહેવાતા હોય પાછા, મય તમારામાં કોઈ હોય તો હરખા થઈ જાયજો. તે લસણ પાછું કકડાવે, આ કે પણ મેં એટલે તો તારે એને સંબંધ કર્યો. ઓલી કે મારે ઈ તો નહીં હાલે, ત્યારે આ ભગત કે મારે તો તું નહીં હાલ, અને કાઢી મૂકી તમે વિચાર કરો. તારે જે દાડે સંકલ્પ થાય ભગવાન સ્વામિનારાયણની સંપૂર્ણ આજ્ઞા પાડીને તે દાડે પાછી આવજે, નહીં તો તારા બાપની ઘેરે જલસા કરતું તાર, જા એટલે કામ થઈ જાય. કારક ક્યારે કયો શબ્દ અડી જાય કાંઈ નક્કી નહીં, એમાંય સત્વો ગુણ વર્તો હોય ત્યારે શબ્દ જ અસર કરે ભક્તો, ગજબ અસર કરી દે. માણસ એનું, એ જ માણસ એ જ સંઘમાં પડ્યો હોય, પચાસ પચાસ વર્ષ સુધી સંઘમાં પડ્યા પછી જે ફેરફાર ન કરી શક્યો હોય, એને ક્યારેક શુદ્ધ સત્વગુણ વર્તો હોય ત્યારે શબ્દનું મારણ થાય. એક શબ્દનું જીવન કવન બદલાવી નાખે, જીવનને બદલાવી નાખે. એટલા માટે ભગવાનના ભક્તો કહું, જ્યારે વ્યક્તિથી ભૂલ થાય ત્યારે કેવા મહેનત કરશો નહીં, એટલા માટે એની વખતે રજોગુણ વર્તે છે, તમે કહેશો ને તો એ શબ્દ એને અડશે પણ નહીં. ઉલટાનો અભાવ છે, ને એને જ કીધું હતું. અમારે ઘણા વર્ષ પહેલા એક સાધુ હતા, તે જરા કડક પ્રકૃતિ, જયંતિ ભગતના ગામના હતા, જરા કડક પ્રકૃતિ, સાધુ નામ ન અપાય. તે સત્વગુણ વર્તો ત્યાં ત્યારે આવે, સ્વામી કાંઈ ભૂલ હોય ને તો મને કહેજો, મને ટોકજો. પણ જ્યારે રજોગુણ પ્રવેશ કરે ને તમોગુણ પ્રવેશ કરે ને ત્યારે તામ તા તા થઈ જાય, અડાય નહીં. પછી પાછ સત્વગુણ વર્તે ને ત્યારે પાછા આવે, સ્વામી તમે કેમ કીધું નહીં? અરે ભલામણે કીધું નહીં, કહેવા જેવું રહેવાનું જ દીધું. એટલા માટે સ્વામી વાતો પર લખ્યું, એક સાધુ કૃપાનંદ સ્વામીને કીધું, સ્વામી મારે કઈ ભૂલ હોય તો કહેજો. સ્વામી કહે એમ નહીં કહું, મોઢોમાં જ નહીં કહું, હું કથામાં બધું વણી લઈશ, એમ જ તમે સીધે સીધું ગ્રહણ કરી લેજો. મોઢોમાં જ નહીં કહું, અને આ આદત કાયમ માટે રાખવી, મોઢોમાં જ ન કહેવું પણ કથા વાર્તાના પ્રસંગે વણી લેવું. મુમુક્ષને કથા વાર્તામાં શુદ્ધ સત્વગુણ વર્તતો હોય અને ત્યારે ભગવાનને પામી જવાનું ગજબનું તાન વર્તતું હોય અને એ વખતે એને શબ્દ જે કહેવામાં આવે એને હા પડે, હિતકારી મનાય, જેને બદલી જાય, કહેનારનો અભાવ પણ ન આવે. બાકી ને તો ગમે એવો કહેનારો હોય ને તોય પણ રજોગુણ વર્તતો હોય ત્યારે ખમી શકાય નહીં. તમે વિચારો, શિવલાલ શેઠને માનો કે આત્માનંદ સ્વામી કીધું કે શિવલાલ આ બેઠા બેઠા કૂતરા હાટક્યું કરડ કરડ કરે, હું કરડ કરડ કરો છો, હડફ લઈને ત્યાં ઉભા બારી ગયા, થૂકી આવ્યા, ખાતા હતા હોપારીને કટકો, મોઢું ધોઈને દંડવટ કરીને સ્વામીને કહે, સ્વામી મારી ભૂલ થઈ ગઈ, હવે જિંદગીમાં ફરીને ખાઈશ નહીં. પણ ક્યારે કહેવાનું? કથાના પ્રસંગે. માનો કે એવા જ મોટા સંત ગુણાતીતાનંદ સ્વામી હરખા પટેલને કીધું, મોજ્યું ધોતા આવો, એમ કીધું ને સ્વામી કે પગ જરાક ધોતાઓ, મોજ્યું ન બગડે. તી ગયા ગયા, હજી નથી શું કામ, કારણ કે કથામાં નહોતા બેઠા, બહારથી હાલ્યા આવતા તજી, સમજાય છે? એમ અમારે તમે પહેલા દિવસે અમે તમને બહુ કડક ન કહીએ, કારણ કે હજી તમે હાલ્યા આવતા હો. એકાદ દાડો અહીં બેહો ને પછી તો બહુ થરાટે બોલે નહીં કે પછી અમને ખબર, હવે આમાં કાંઈ વાંધો નથી, હવે આ સિરિયસ કેસ નથી. પહેલો દાડો તો સિરિયસ કેસ હોય, એમ બહુ જાળવવો પડે, નતર જો એને કોઈક પૂછ્યું ભગત કેટલા દાડા રોકો, બસ પૂરી આખી શિબિર. અને જો પહેલે દાડે અડાઈ ગયું હોય તો પાછો થેલો લઈને હામો મળે, કેમ તક, બસ હવે જાવું. મોટા મોટા સંતો જાળવતા. તમે વિચારો, મુક્તાનંદ સ્વામી આદિક સંતો એક ફીર ગામડા ફરવા ગયેલા, પણ એમાં મુક્તાનંદ સ્વામી કોઈક સાધુ ને ક્યાંક ભૂલ આવી છે, સ્વામી મોઢો મોઢ કહી દીધું, ખાર ખાઈ ગયો સાધુ. પછી તો મનમાં નીકળી ગયું, આ બુઢિયો જયારે હોય ત્યારે બક બક કરતો પતાવી દેવો છે. કોને? મુક્તાનંદ સ્વામીને આ બુઢિયાને પતાવી દેવો છે. અને ખાર ખાઈ ગયું તો ખબર તો પડી જ જાય ને. મુક્તાનંદ સ્વામી તો કેટલા અનુભવી, વર્ષો સુધી સાધુને સેવેલા અને સાધુને પોતાના હાથ નીચે રાખેલ, કેટલો બધો અનુભવ હોય. સ્વામી અનુભવી સાધુ, અને ઓલો સાધુ અડધી રાતે ઉભો થયો સ્વામીની પાસે આવીને. સ્વામીને કહે, સ્વામી મને પેટમાં ગડબડ થઈ ગઈ છે, જરાક ઝાંઝરું આવું, જરાક હાલોન મારી હારે જોડમાં. પણ અનુભવી સાધુ સ્વામી સમજી ગયા, તને પેટમાં ગડબડ નથી થઈ પણ મગજમાં ગડબડ થઈ ગઈ છે. સ્વામીએ કીધું, પણ સાધુરામ આપણે અડધી રાતે સાધુને બહાર જવું એ બરાબર કહેવાય નહીં. માટે આ એક કામ કરો ને, મંદિરનો પેલા મેદાનનો ખૂણો છે ને, ખૂણે બેસી જાઓ, સવારે આપણે વ્યવસ્થા કરાવી નાખશું. એટલે ખોટે ખોટું પાણી લઈને ગયો તો ખરો, વળી પાછો આવ્યો, અડધો કલાક થઈને વળી પાછો જાગ્યો. સ્વામીને કહે, સ્વામી પણ અહીં નથી સેટિંગ આવતું, હાલંતની બહાર જરાક આપણે જરાક ઝાંઝરું જતા આવી, દિશાએ ફરતા આવી. સ્વામી સમજી ગયા કે અત્યારે તો જવાય જ નહીં, આને બીજી વાર ઉથલો આવ્યો આ કઈ જેમ તેમ છે વાત. સ્વામી ન ગયા, ત્રીજી વાર કીધું તોય સ્વામી ન ગયા. પછી તો નો છૂટક્યો, એટલે સાધુને સુઈ જવું પડ્યું. સુઈ ગયો સ્વામીને જયારે કહેતો ત્યારે રજોગુણ વર્તો હતો, સવાર થયો ને સત્વગુણ શરૂ થઈ ગયો. અને પછી સ્વામી નાહી ધોઈ, બધા સાધુને બધા નાહી ધોઈને પૂજા કરવા બેઠા. સ્વામી પૂજા કરતા હતા ને, ન્યાય સાધુ આવ્યો, સ્વામીને દંડવટ કરીને કે, સ્વામી સારું થયું તમે રાત્રે મારી હારે ન આવ્યા. કે ઈનો એ સાધુ, સારું થયું રાત્રે તમે મારી હારે ન આવ્યા. સ્વામી તમે જો રાતે આવ્યા હોત ને તો હું તમને મારી નાખવાનો હતો. કે તમે મને કઠણ કીધું હતું ને મારથી સહન ન થતું, મારા પેટમાં ગડબડ નથી થઈ. સ્વામી કે મને ખબર જ હતી હું ગડબડ થઈશ, કે એટલે તો આવ્યો નહીં રાતે. સ્વામી તમે ન આવ્યા તો બહુ સારું થયું. માટે અહીંયા બહુ અદભુત પ્રશ્ન દિનાનાથ ભટ્ટનો પૂછાયેલો છે કે મહારાજ ક્યારેક અલ્પ સંકલ્પ થાય ને ડંખ બેસી જાય છે, નતર સ્વામી એને કોઈ દી નહીં વિધ્યા હોય, કેટલી ફેરી વિધ્યા હશે, પણ એ વખતે એને સત્વગુણ વર્તતો હશે જેથી કરીને વહમું નહીં લાગ્યું હોય. પણ આ જ મુક્તાનંદ સ્વામી કીધું ને, એને રજોગુણ વર્તતો હશે, જીવમાં એ ડંખ બેસી ગયો. ભક્તો આ વાતમાં એક બીજી વાત વિચાર્યા જેવી છે, રજોગુણ જ્યારે વર્તતો હોય અને ત્યારે મન જે સંકલ્પ વિકલ્પમાં ચડી જાય એનો દોરા દોરાવવું નહીં, એ પળને એ સમયને એ ટાઈમને થોડો વ્યતીત થવા દેવો. ટાઈમ વ્યતીત થઈ જાહે, રજોગુણ વહી જાહે, સત્વગુણ આવી જાહે, બધું સેટિંગ થઈ જાહે. પણ રજોગુણની અંદર જીવનનો કોઈ જો નિર્ણય લઈ લીધો, ઘણા બધા નથી આપણે કહેતા ભગત બહુ સારા હતા, એક ગામમાં અમે ગયા હતા ઘણા વર્ષ પહેલાં, ત્યારે એક ભગત અમને કહે કે સ્વામી તમે જરાક ભગવાનને ધૂન કરો ને. અમે કીધું કેમ? એ કે મારા દાદા છે ને દવા પીને વી ગયા છે. કે મેં કીધું હરિભગત નહોતા? મને કે હરિભગત જ હતા. કે અને સ્વામી હરિભગત હતા, રોજ મંદિરે જતા, પૂજા પાઠ કરતા, બધું કરતા હતા. કે પણ ખબર નહીં શું થયું અને દવા પી ગયા. મેં તો કાંઈ નથી થયું, તો કે બીજું તો કાંઈ નથી થયું, પણ સવારે દાદા જાગ્યા અને દાદાને ચા પીતા, બીજું કાંઈ વ્યસન તો નહોતું, કે ચા પીતા હતા અને દાદાએ ચા માગી એટલે મારા ભાઈના ઘરના હતા એણે કીધું કે થોડી વાર થોભી જાઓ હમણાં કરી દઉં છું, કે થોડી વાર થોભી જાઓ, બસ શબ્દ તો આટલો જ હતો, પણ રજોગુણ ખરેખરો વર્તતો હશે. ન થોભ્યા બોલો અને પી ગયા. એટલા માટે અહીંયા બહુ સરસ મહારાજ કહી રહ્યા છે, મહારાજ કે સત્વગુણ વર્તતો હોય ત્યારે ડંખ ન બેસે, તમોગુણ વર્તતો હોય ત્યારે ડંખ ન બેસે, પણ રજોગુણમાં અલ્પ સંકલ્પ થઈ ગયો હોય તો પણ એનો જીવમાં ડંખ બેસી જાય છે. દીનાનાથ ભટ્ટે જોઈન્ટ બીજો પ્રશ્ન પૂછી લીધો છે કે મહારાજ એ મનના જે ઘાટ એનો ડંખ બેસી જાય નિવૃત્તિ કેમ કરીને થાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એનું કારણ તો ગુણ છે, તે જ્યારે તમોગુણ પ્રધાન હોય અને તેમાં ઘાટ થાય ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય માટે તેમાં ઘાટનો ડંખ બેસે નહીં, અને જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જીવ વર્તે ને તે સમયે જે જે ઘાટ થાય તેને વિચાર કરીને ખોટા કરી નાખે માટે એ ઘાટનો પણ ડંખ બેસે નહીં, અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે જે ઘાટ થાય તેનો મનને વિશે ડંખ બેસે માટે ડંખ બેસે છે નથી બેસતો, તેનું કારણ તો ગુણની વૃત્તિ છે. અને બુદ્ધિવાન હોય તો આ વાતને વિચારીને જે સમયે ગાઢ થાય તે સમયે તે ગાઢ સામે જુએ તો પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે, અને ઘડી ઘડી પળપળમાં સૂક્ષ્મ ગાઢ થાય છે તે તો કોઈના ઓળખ્યામાં આવે નહીં. અને તમારા જેવો કોઈક બુદ્ધિવાન હોય તો આખા દિવસમાં બે ત્રણ ચાર સ્થૂળ ગાઢ થાય તે તેના ઓળખ્યામાં આવે, અને જે ગુણને પ્રધાનપણે પોતામાં ગાઢ થતા હોય તે સામે દ્રષ્ટિ રાખે અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચારા કરે તો આ સત્સંગનો પ્રતાપ એવો છે જે ગુણના ગાઢ થતા હોય તે ગાઢની તેને નિવૃત્તિ થઈ જાય છે. પહેલી વાત તો આખી મહારાજ પૂરી કરી દીધી કે ગાઢનો ડંશ બેસેનું કારણ શું છે, ગુણ છે, સત્વગુણ તમોગુણમાં નથી બેહતો પણ રજોગુણમાં ડંશ બેસે છે. પછી મહારાજ કે પણ એમાં બુદ્ધિવાન હોય તો આ વાતને વિચારે ને જે સમય ગાઢ થાય તે સમયે ગાઢ સામું જુએ તો પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે. જો થોડોક બુદ્ધિશાળી હોય, જરાક અંતરદૃષ્ટિ કરવાની આદત હોય તો મહારાજ કે અને ગુણ ઓળખાઈ જાય. તમે જોજો ક્યારેક ક્યારેક એવું બને, આપણું કોઈ કેટલું બોલે, કેટલું વઢે, કેટલું ધખે, તોય મનમાં એમ થાય ભલે નહીં કહેતો, કહેવા દો ને, હું તો આત્મા છું, આપણે ક્યાં લેવા દેવા, બધું બારોબાર નીકળી જાય. અને ક્યારેક કોઈક એક સામાન્ય શબ્દ બોલી ગયો હોય તોય પણ એની સામે કાળજાળ થઈ જવાય છે. શું કારણ છે? તો કે રજોગુણ એ વખતે એને પ્રધાન થઈ ગયો છે. અને રજોગુણ પ્રધાન થાય, એક સાધુ હતા ઘણા વર્ષ પહેલાં, બીજી વાત કહું, તે એ સાધુ વારે વારે એમ કે મારી તો બુદ્ધિ શાપિત થઈ ગઈ છે, કે જેથી કરીને મને આમ થાય છે ને તેમ થાય છે, વાત બોલ બોલ કરે. એમાં એક દાડો એવું બન્યું, અમે ગયા હતા મેઘવા ગામમાં, પૂર્ણસ્વામી આર્યા હતા, એમ એ સાધુ કા ખીજાણા, એટલે પૂર્ણસ્વામી ગયા, ઘણા વર્ષની પહેલાની વાત છે, 15-17 વર્ષ પહેલાની વાત, પૂર્ણસ્વામી ગયા કે તમારી બુદ્ધિ શાપિત થઈ ગઈ લાગે, આ નથી આવા હે, એ તો સારું થયું, દોડ્યા દોડ્યા જ્યાં હું બેઠો ને આવી ગયા એટલે પછી બચી ગયા, વાંધો ન આવ્યો, ને તો બે ચાર આટી જતો, સમજાય? એના જ કહેતા તમારી બુદ્ધિ શાપિત થઈ ગઈ, આ જ કેમ પાછળ દોડ્યા? તો કે એ જયારે બોલતા હતા ને ત્યારે સત્વગુણ વર્તો, ભલે બોલતા મારી બુદ્ધિ શાપિત છે પણ એને વર્તતો હતો સત્વગુણ, પણ જયારે ઈ બોલે ત્યારે સત્વગુણ વર્તો, પણ આપણે કહીએ ત્યારે એને સત્વગુણ વર્તે છે કેમ એ તો તપાસ કરવી પડે ને. આપણે આડે ધડ જીક બોલાઈ જઈએ તેને કહી દીધું સ્વામી, વાસણ ઉટકતા ઉટકતા અને થયા વાહે, હજી એ દિવસ અમને ભૂલાતો નથી. મહારાજ બહુ સરસ કહે છે, મહારાજ કે બુદ્ધિવાન હોય તો વાતને વિચારીને જે સમયે ગાઢ થાય તે સમયે ગાઢ સામું જુએ, ગાઢ સામે જુએ, અંતરદૃષ્ટિ કરે કે આજ મને આમ કેમ થાય છે, મારું મન કેમ વિભ્રાંત જેવું દેખાય છે, મારું મન કેમ અસુખને પામી જાય છે, કોઈક બોલ્યું તેમાં શું થઈ ગયું, કેમ આમ થાય છે, અને મનને સમજાવો અને મન તુરંત માની જાય ભલે ને બોલ્યો તો સમજો સત્વગુણ વર્તે છે અને બોલે ને હમ ધ્યાન જ ન દે ત્યારે સમજો કે તમો ગુણ વર્તે છે. બોલે ને અસર થવા માંડે ત્યારે સમજો મને અત્યારે રજોગુણનો પીળિયર હાલી રહ્યો છે. અને ઘડી ઘડી પળપળમાં સૂક્ષ્મ ગાઢ થાય છે તે તો કોઈને ઓળખ્યામાં આવે નહીં. એમ તો સતત ચાલુ જ છે, એ કોઈને ખબર પડતી નથી. પોતાને યોગ્ય અયોગ્ય સંકલ્પ સતત ચાલુ જ રહે. જોકે ભગવાનના ભક્તો, સંકલ્પને સામાન્ય જીવ તો ઓળખી જ નથી શકતો. ભગવાનનો ભગત સંકલ્પ વિકલ્પને ઓળખી શકે, સામાન્ય જીવની કઈ તાકાત છે? જેમ જેમ યાદ રાખજો, જેમ જેમ સ્થિતિ પ્રાપ્ત થતી જશે તેમ તેમ સંકલ્પ દેખાતા જશે, તેમ તેમ એ સંકલ્પને ઓળખતો જશે. પહેલી વાત તો ઓળખાવા તો જોઈએ ને. સ્થિતિ પ્રાપ્ત થયા વિના સંકલ્પ ઓળખાય નહીં. ઓળખાય ને ટાળવાની વાત જ ક્યાં? મહારાજ કે લાખો સંકલ્પ થાય કોઈ ઓળખી શકતો નથી. તમારી જેવો બુદ્ધિશાળી હશે ત્યારે માંડ બે ચાર સ્થૂળ સંકલ્પને ઓળખી શકતો હશે. બોલો. એટલા માટે જો ને મહારાજ પહેલા પૂછ્યું હતું બધા દરબારોને, મહારાજ કેલા તમને કઈ સંકલ્પ થાય? ત્યારે સુરાખા છે રાધે કે ભણો આપ, સંકલ્પ શેનો થાય? કે પછી મહારાજાને પા ઢવડાવવા માટે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તમને કઈ થાય? મુક્તાનંદ સ્વામી તો ધૂળનો ખોબો ભર્યો અને ઉડાડી મારે કે મારામાં રજકણ છે ને એટલા થાય. ત્યારે સુરા ખાચર કે ભણો આપ, માથે મુંડાયો તો એ સંકલ્પ બંધ ન થયો કે? ત્યારે મહારાજ કે મુક્તાનંદ સ્વામીએ તો માથે મુંડાયું ને તમે એમ કહો સંકલ્પ બંધ ન થયો? તમે તમારી હારે વર્ષો જ ફરો તો તમને તો દેખાણો જ નથી. સ્વામીને દેખાય તો છે. જોકે ભક્તજનો, મુક્તાનંદ સ્વામીને શું સંકલ્પ હોય, એને શું સંકલ્પ હોય? પણ તેમ છતાંય સ્વામી બીજા મુમુક્ષે બેઠા હોય એને સંકલ્પ થતો હોય કાંઈ તો હિંમત ન હારી જાય. એટલા માટે સ્વામી કે હા મારા સંકલ્પ તો થાય છે. અને બની શકે સ્થિતિ પામેલા પુરુષ હોવા છતાંય પણ ક્યારેક રજોગુણને અવલંબને કરીને અલ્પ સંકલ્પ થઈ પણ જાય. એટલા માટે તો મહારાજ જ્યારે એવું પ્રકરણ ચલાવતા ને ત્યારે મુક્તાનંદ સ્વામી રોકી દેતા, મહારાજ અહીં રોકાઈ જાઓ. હવે એક વાર જો ને, મહારાજ લોજમાં બિરાજતા હતા. આધારણ સ્વામીના ગ્રંથમાં લખ્યું કે મહારાજ પ્રકરણ ચલાવ્યું કેવું ખબર? રાતના 12 વાગ્યા પહેલા હોવું નહીં. સારું થયું પ્રકરણમાં આપણે ન આવ્યા, ન તો દળાય જાત અને હાલતી નહીં. 12 વાગ્યા પછી હોવું, અને મહારાજ પાસે 2:30 વાગ્યા જગાડે અને પછી ધ્યાનમાં બેહારે. અને ધ્યાનમાં બેહે ને એમાં કોઈને જોકવા જ મારે જાય, પાછું બેરખો મારે. અને પાછા એવી રીતે મહારાજ 5-6 વાગ્યા સુધી ધ્યાનમાં બેહારે, પછી પૂજા પાઠ કરીને પછી ભિક્ષાવૃત્તિ કરવા મોકલે. હવે જ્યાં સુધી બેરખો મારતા ત્યાં સુધી તો વાંધો નહીં, પણ પછી મહારાજ પાછું એમાંથી પ્રકરણ ફેરવું. બેરખો મારતા મારતા મહારાજ પાછા કહેવા મળ્યા, અય સાધુરામ, અય ભગત, આવા હું સંકલ્પ કરો. અને બધાને સંકલ્પ મળ્યા કેવા? મુક્તાનંદ સ્વામી હાથ જોડી દીધા મારે ને કે મહારાજ હવે અટકી જાઓ, અને આવું નવું પ્રકરણ જો ચાલુ રાખશો ને, આવું નવું પ્રકરણ જો ચાલુ રાખશો તો નથી લાગતું સત્સંગમાં કોઈ ટકી શકે. અને સ્વામી વાતો પણ લખ્યું, એક બહુ સરસ વાત લખી. એક સાધુને ગોપાળન સ્વામી કીધેલું, સ્વામી કે મારના ચણાનું કોઈ ધ્યાન કરે 16 ચિહ્નનું તો એને સિદ્ધ સ્થિતિ આવી જાય અને નિરાવરણ સ્થિતિ થઈ જાય અને બીજાના સંકલ્પ જાણી શકે એવી મોટી સ્થિતિ સર્જાય એમ. અને ઓલા સાધુ ધ્યાન કર્યું અને ધ્યાન કરતા સ્થિતિ આવી ખરી, પણ બીજાના સંકલ્પ મળ્યા દેખાવા. અને બીજાના સંકલ્પ જો ને એમાં ભગવાનના ખરેખર સાધુ હોય, ખરેખર ભગવાનના ભક્ત હોય, ભગવાનને રાજી કરવા માટે મંડ્યા હોય, પણ રજોગુણને અવલંબન કરીને અલ્પક સંકલ્પ થવા માંડ્યો એટલે ઓલા સાધુને મળ્યા સંકલ્પ થાય, ઓહો આ તો બહુ મોટા કહેવાતા હતા, ફલાણા તો બહુ સારા ભગત કહેવાતા, એને આવો સંકલ્પ થાય? અને ગોપાળાનંદ સ્વામી સમર્થ સંત વાતને સમજી ગયા. સ્વામી કે સાધુરામ, સાધુરામ, તમે તમારા મોક્ષને બગાડવાની લાઈન પકડી લીધી, કારણ કે તમને ભગવાનના હારા હારા સંતોના હારા હારા ભક્તોનો અભાવ આવવા માંડ્યો. સ્વામીને કે સ્વામી તમારી વાત સાચી, મને ઉપાય થાય, હવે શું કરવું? સ્વામી કે એક કામ કરો, ભગવાનને પ્રાર્થના કરીને ફરીને 6 મહિના ધ્યાન લગાવો કે મહારાજ કૃપા કરો, અંતરેમી પૂણુજી આવ્યું છે ને બીજાનો સંકલ્પ દેખાય બધા બંધ થાય દેખાતા. પછી 6 મહિના દાખલો કર્યો ને પછી સંકલ્પ દેખાતા બંધ થયા. એટલે સંકલ્પની ભૂમિકા, કારણ કે મહારાજ બોલ્યા ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો અંત સમય મૃત્યુ ન પણ શોભે. સજમારના શબ્દો, મૃત્યુ ન પણ શોભે. બરેલા જેવો બોલતો બોલતો દેહને છોડે, ઓય માય ઓય બાપ કરતા પણ દેહને છોડે. મહારાજ કે આવી પોઝિશનમાં પણ દેહ છૂટી જાય, ભગવાનનો ખરેખરો ભક્ત છે ત્યારે એમ કેમ થાય છે? તો મહારાજ કે રજોગુણ જો અંત સમય વર્તો તો બરેલા જેવું બોલે, તમોગુણ જો વર્તો તો ઓય માય ઓય બાપ કરતા કરતા પણ દેહ છૂટે છે. અને મહારાજ કે જગતનો જીવ હોય પણ સત્વગુણ વર્તો હોય તો બોલતા ચાલતા દેહ છોડે. એ વખતે અંત્યના ચોથા મહારાજ કે જો બાધ્યતા અને વૃત્તિ ન જાણતો હોય તો ભગવાનના ભક્તનો અભાવ આવે છે. દેહ છે એને અવલંબન કરી સત્વગુણ રજોગુણ તમોગુણ ત્રણેય ગુણ ભેળા ભેળા આવેલા જાય છે. પણ એક વાત નક્કી છે, જગતના જીવને રજોગુણ જે વર્તે છે એ રજોગુણમાં જેવા ગાઢ થાય સંકલ્પ થાય એવી તુરંતી ક્રિયામાં પરોવાઈ જાય છે. જ્યારે ભગવાનના ખરેખરા સંત કે ખરેખરા ભક્ત ઘાટ ઉઠે એ ઘાટને ટાળી નાખે છે. બસ એટલો બંનેમાં ફરક છે. ઘાટ તો ઉઠે, ઘાટ કોને ન ઉઠે? તો કે પરમેશ્વરને સંકલ્પ ન ઉઠે. રજોગુણને અવલંબન કરી અને ક્યારેક સંકલ્પ થઈ જાય પણ એ સંકલ્પને સાજતો રહેવા દે. અને ભગવાનના ભક્તને આવી જ પોઝિશન હોવી જોઈએ. સંકલ્પ ઉઠે, એક સંકલ્પ અયોગ્ય ઉઠે ને અમે હજાર શુભ સંકલ્પ કરે એટલે અયોગ્ય સંકલ્પ ટળી જશે. અને પછી કેવું થાય ખબર, મન જ મરોડાઈ જાહે. મનની ધારા જે છે તીક્ષ્ણ એ બુઠ્ઠી થઈ જાહે. અને પછી મન જ અયોગ્ય ઘાટ કરવા માટે સમર્થ બની શકશે નહીં, ધારેની બુઠ્ઠી થઈ જશે. બહુ સરસ મહારાજ અહીંયા કહે છે, મારે કે ડાયો માણસ હોય ને સ્થૂળ સંકલ્પો એ દેખાય, બાકી સૂક્ષ્મ સંકલ્પ તો કોઈને દેખાતા નથી. અને જે ગુણને પ્રધાનપણે પોતામાં ગાઢ થતો હોય તે સામે દ્રષ્ટિ રાખે અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે તો આ સત્સંગનો પ્રતાપ એવો છે જે ગુણના ગાઢ થતા હોય તે ઘાટની નિવૃત્તિ થઈ જાય છે. આજે જે એક સભામાં પ્રશ્ન આવ્યો હતો, ધ્યાન કરવા જાય છે ને ત્યારે સંકલ્પ બહુ થાય છે એનું કેમ કરવું? ભગવાનના ભક્તો, અહીંયા જ મહારાજ હમણાં જ કહે છે કે રજોગુણ વર્તતો હોય ત્યારે ધ્યાનનો આગ્રહ રાખવો નહીં. કારણ કે રજોગુણ વર્તે છે ને તમને મનમાં એમ થાય કે સ્વામી કીધું ધ્યાનમાં બેહો એટલે ધ્યાનમાં બેસી જાય, તમે બેસશો ને પણ ધ્યાન નહીં થાય. પણ અહીંયા તો બધાને બેહવું પડે. મનો સત્વગુણ ન વર્તતો હોય તો શું કરવું? નહીં બેસવું. બેસવું પણ એ વખતે ધ્યાનનો આગ્રહ રાખવા કરતાં હાથમાં માળા છે ને તો સ્વામિનારાયણ 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 નામનો જાપ કરવો. રજોગુણને ટાળવાનું જબરું શસ્ત્ર છે ભજન. અને રજોગુણમાં તમે મૂર્તિને નહીં ધારી શકો પણ ભજન તો કરી શકશો. સમજાય છે? મૂર્તિ કદાચ નહીં ધરાય પણ ભજન તો કરી શકશો. અને ભજનની તાકાત છે કે મનની જે ધારા છે એને બુઠ્ઠી કરી નાખશે. અને મનની ધારા બુઠ્ઠી થશે એટલે ધ્યાનની સ્થિતિ પણ પ્રાપ્ત થઈ શકશે. મારે બહુ સરસ વાત કહે છે મહારાજ કે અને જે ગુણ પ્રધાનપણે પોતામાં ગાઢ થતા હોય તે સામે દ્રષ્ટિ રાખે. જો આ વાત પણ સમજાય જેવી છે, ઘાટને બંધ કરવા માટે, ઘાટને અટકાવવા માટે ભગવાનના ભક્તો પ્રથમ જ્યારે ગાઢ સંકલ્પ થતો હોય ત્યારે પદ્માસન કે સિદ્ધાસનમાં બેસી અને શ્વાસની ક્રિયા જેમ ચાલે છે મનને ચલાવવાનો પ્રયાસ કરે. એમ કરતાં કરતાં સંકલ્પ થોડા ઓછા થશે. પછી જે સંકલ્પ થયો એની સામે દ્રષ્ટિ નાખશે, એની સામે જોઈ રાખશે, સંકલ્પ બંધ થશે. એક ઉપાય. એના કરતાં જબરો ઉપાય મારે બીજો બતાવ્યો. સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે તો સત્સંગનો પ્રતાપ એવો છે જે ગુણના ગાઢ થતા હોય તે ઘાટની નિવૃત્તિ થઈ જાય છે. સત્સંગમાં જે વાત થાય છે એને ધાર્યા વિચાર્યા કરે. ભગવાનના ભક્તો, સત્સંગમાં તો અનેક વાતો થતી હોય છે પણ એમાંય ઘાટને ટાળવાની વાત છે. યાદ રાખજો, જે ઘાટે અબજો જન્મ લેવડાવ્યા છે એને ટાળવાની વાત છે. એટલા માટે મહારાજ જે કે શબ્દને બરાબર સમજો, સત્સંગમાં જે વાત થાય ને ધાર્યા વિચારે કરે. અનેક વાતોની મધ્ય એવી કઈ વાત હશે કે જેને ધાર્યા વિચારે કરે અને ઘાટ નિવૃત્તિ થઈ જાય? તો આ વાત બહુ સનાતન સત્ય છે. કારણ કે આની સાથે બીજા વચનામૃતને આપણે સેટ કરવા પડશે. કઈ વાતને ધાર્યા વિચારે કરે તો સંકલ્પ વિરામ પામી જાય? તો મહારાજનો મહિમા, મારની સર્વોપરીતા, મારની મોટપ, મારના ઐશ્વર્ય, મારના દિવ્ય ચરિત્રો આને ધાર્યા વિચાર્યા કરે. કહો હો, કેવડા મોટા મને ભગવાન મળ્યા છે, કેવડા મોટા અનંત કરોડો બ્રહ્માંડના માલિક, એનાય માલિક મને પ્રગટ મળ્યા છે, એવો મારનો ખૂબ મહિમા વિચારે. અને જેમ જેમ મારાનો મહિમા જીવમાં વિચારવા માંડે, જેમ જેમ મારનો મહિમા સમજાય, તેમ તેમ ઇન્દ્રિયોની ધારાઓ બુઠ્ઠી થાય છે. આ વાત મહારાજે પ્રથમના 24મા વચનામૃતમાં પણ બતાવી છે. એટલે સત્સંગમાં વાત થાય છે એમાં ધાર્યા વિચાર્યા કરે કે જેથી કરીને સંકલ્પ વિરામ પામી જાય. કઈ વાત? તો મારની મોટપની વાત. મારના ઐશ્વર્ય પ્રતાપની વાત, મારની સર્વોપરિતાની વાત, એને વારંવાર ધાર્યા વિચાર્યા કરશે, ધાર્યા વિચાર્યા કરશે, તો એક દાડો સંકલ્પને બધા જ વિરામ પામી જશે. એનો બીજો અર્થ એવો પણ થાય કે ભગવાનની મોટપ સમજ્યા સિવાય જીવ આ ઘાટને ટાળવા માટે મથી મથી તૂટી જશે, તોય મહારાજની મોટપ હાથમાં આવ્યા વિના ઘાટ સંકલ્પ વિરામ પામી શકશે નહીં. હવે ઘાટને વિરામ પમાડવા માટે આ ઔષધ છે, અને આપણે વારે વારે પ્રશ્ન કરે, અમારે નિવેદ કરાય કે ન કરાય? હવે નિવેદને ક્યાં વચ્ચે લાવવા કોજી? ભલા માણસો સરસ મજાનું 2000 મીટર કાપડ હોય ને એમાં જરા ક્યાંક તૂટ્યું તો એ કઈ પૂછવાનો પ્રશ્ન છે કે આને પાણકોરનું થીંગડું મરાય કે ન મરાય? મરાય. હે, 2000 મીટરના કાપડ પર પાણકોરનું થીંગડું મરાય? સોને થાળી જરાક તૂટી છે પછી આપણે એમ ક્યાં લોઢાનું રેણ મારી દો કેમ થાય? મરાય. હે, તો આવડા મોટા ભગવાન મળ્યા પછી નિવેદ થાય? શું કહોશ તમે? થાય. પછી અરે હરિભગતની ઘેરે વેલા ગરબાના લોટા પડ્યા હોય, લ્યો બોલો. ત્યારે આપણને એમ થાય કે વર્ષો સુધી સત્સંગમાં રહ્યા પણ સત્સંગ જ ઓળખ્યામાં આવ્યો નથી. કેટલા કેટલા હાથાત પેઢીનો સત્સંગ વારસા મળ્યો હોય પણ તેમ છતાંય નોરતા 9 દાડા રે, બોલો, એકાદશી નો રે, પરમ એકાંતિકો. હુકામ ભૂખ્યા તૂટા તૂટી મરો, હુકામ ભૂખ્યા તૂટે મરો છો. આવા મોટા ભગવાન મળ્યા, મહારાજ કીધું એ જ પથ પકડો, બાકી બધું મૂકો. આવ્યો લોટા તેડે, ખબર નહીં લોટા તેડે, હું આપને ખબર નથી પણ સાંભળ્યું છે લોકો લોટા તેડે, બોલો. લોટા તેડવા કરતા સ્વામિનારાયણની તેડો ને બધી વાત પૂરી થઈ જાય, લોટા તેડે હું વળશે? હે, મહારાજ બહુ સરસ વાત કે મારે કે સત્સંગમાં જે વાત થાય છે એને ધાર્યા વિચાર્યા કરે તો ગમે તેવો સંકલ્પ હોય તો પણ વિરામ પામી જાય છે. ગમે તેવો સંકલ્પ, મારની મહત્વતા, મારની મોટપ, મારના ઐશ્વર્ય, મહારાજના ચરિત્રો દિવ્ય એને સંભાર્યા કરે, તમામ સંકલ્પ વિરામ પામે. મુક્તાનંદ સ્વામી આજ પ્રશ્ન કર્યો હતો, મહારાજ પરમ શાંતિ અંતરમાં કેમ થાય? મારે સીધું ધ્યાનનો બતાવ્યો. મહારાજ કહે અમે પછી છપૈયામાં પ્રગટ થયા, 3 વર્ષ સુધી ત્યાં અદ્ભુત અદ્ભુત ચરિત્રો કર્યા, પછી ત્યાંથી અયોધ્યા ગયા, 8 વર્ષ ત્યાં ચરિત્રો કર્યા, અને પછી સંસાર છોડ્યો. મુક્તાનંદ સ્વામી વળી પાછો પ્રશ્ન કર્યો, મહારાજ હૃદયમાં પરમ શાંતિ કેમ થાય? મહારાજ કે પછી 11 વર્ષે સંસારે છોડ્યો અને અનેક જગ્યાએ મન વિચરણ કર્યું, ત્યાં અનેક ઋષિઓને મળ્યા અને ગોપાળ યોગીને મળ્યા અને અષ્ટાંગ યોગ શીખ્યા અને એને અમારું સ્વપ્ન દર્શન કરાયું અને મહારાજ અટક્યા. એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ શાંતિ થઈ વાત કરો. મહારાજ કે ગામડા વેળા થઈ જાઓ, જાઓ ત્યાં શાંતિ થાય. એમ હું કામ કીધું? કારણ કે આનાથી પર શાંતિ થવાની કોઈ વાત દુનિયામાં નથી. યાદ રાખજો, અશાંત બનેલા મનને કદાચ તમે તપ કરશો, વ્રત કરશો, દાન કરશો તો અશાંત મન શાંત નહીં થાય. અશાંત મનને શાંતિનું મુખ્ય જો શસ્ત્ર હોય તો ભગવાનની મોટપ છે, ભગવાન ઐશ્વર્ય પ્રતાપ છે, ભગવાનના ચરિત્રો છે, એને વારંવાર વાગોળે રાખશે, વાગોળે રાખશે, વાગોળે રાખશે. મહારાજે પ્રથમના 38માં વચરામૃતની અંદર પણ આ વાતની સાક્ષી પૂરી. મહારાજ કે પોહાય એવા ભૂંડા ગાઢ સંકલ્પ થતા, મહારાજ કેવું બોલ્યા, પોસાય તેવા ભૂંડા ગાઢ સંકલ્પ થતા હોય પણ અમારા ચરિત્રરૂપી જાળાની અંદર મનને જો ગૂંચવી મેલશે, અમારા ચરિત્રરૂપી જાળાની અંદર મનને જો ગૂંચવી મેલશે તો ગમે તેવા સંકલ્પ હશે તો વિરામ પામી જશે. તે ભગવાનના ચરિત્રની અંદર સહજ જ, કારણ કે જેવડા મહારાજ ચરિત્રો એવડા જ હોય ને, કહો જેવડા મહારાજ એવડા ચરિત્રો. મહારાજ બહુ મોટા સર્વોપરી ભગવાન છે જેથી કરીને ચપટી વગાડીને લાખોને સમાધિ કરાવી દે અને ગંજુન જેમ ખડકી દે, કારણ કે મહારાજ મોટા એટલે સમાધિ એવી મોટી થાય. ન તો આજ પહેલા બહુ સાચું કહું છું, ઘણા બધા શાસ્ત્રો વાંચ્યા પણ આવું સમાધિ પ્રકરણ સત્સંગ જીવન અને પ્રગટના ચરિત્રો સિવાય, પ્રગટના ગ્રંથો સિવાય દુનિયાના કોઈ ગ્રંથમાં લખેલું નથી. એમ નિષ્કળાનંદ સ્વામી કે આ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પધાર્યા એના ચરિત્ર જેવા આ વળી ક્યાંય હોય કે વળી ન હોય શાસ્ત્રમાં? શાસ્ત્રમાં એ વાત કે લખેલું હોય અથવા તો ન પણ હોય, પણ ભક્તો વારે વારે કહું છું આવા મહારાજ મળ્યા પછી બીજે લેશ માત્ર મન જાય છે તો આપણા જેવો કો ભાગી નથી, એમ અભાગી નથી. કેવડા મોટા ભગવાન સ્વામિનારાયણ મળ્યા, કેવડા મોટા! એમ જેને માપતા માપી ન શકાય, જેની ઊંચાઈને આંબી ન શકાય, જેના ઊંડાણને માપી ન શકાય, આવડા મોટા ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે. અને તેમ છતાંય મન બીજે ત્રીજે ફાફા મારી 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 કરે છે. કેટલાક તો હું ધનને માને છે, બોલ. આ તો કેવું કહેવાય ખબર, એક મણમાં 40 પાનસીરીની ખોટ. કેવડી ખોટ કહેવાય? એક મણમાં 40 પાનસીરીની ખોટ એટલે કેટલી ખોટ કહેવાય? 40 પાનસીરી એટલે કેટલા કિલો થયું? 20 કિલો. અને મણમાં 20 કિલો મુળગી ખોટ, મોક્ષનો પથ એને ચડ્યો જ નથી. કેટલા કેટલાક તો હરિભગત હાથ હાથ પેઢીથી સત્સંગ આલ્યો હતો હોય અને તેમ ફળિયમ પગ મૂકો ને ત્યાં કોકની કૃપા લખી હોય પાછી. હા, વાહ ભાઈ વાહ. એટલે મળ્યા સ્વામિનારાયણ, દયા સ્વામિનારાયણ, કૃપા કોકની આવી ગઈ. માટે મહેરબાની કરીને એવું કંઈક લખાઈ ગયું તો માથે પ્લાસ્ટરના પીસડા મારી દેજો. કૃપા તો સ્વામિનારાયણની, અને સ્વામિનારાયણ કૃપા કરે તો જ જ્યોતિષ, નહીં તો જ્યોતિ નથી કોઈ ની ભલા માણસો. આટલો કેફ નથી હૃદયમાં? એ કૃપા કરે તો જ જોઈએ, બાકી કોઈની કૃપા મને જોઈએ નહીં. ભલા માણસો, પતિવ્રતા નારી સુખ ઈચ્છે ને તો પોતાના પતિની પાસે જ ઈચ્છે. એના પતિ અને વસ્ત્ર લઈ દે તો એ જ એને ગમે, એના પતિ અને સુંદર આભૂષણ લાવી આપે તો એ જ એને ગમે. કદાચ એનો પતિ ગરીબ છે અને 100 રૂપિયાની સાડી લઈ આપે ને તો એને માટે એ શ્રેષ્ઠ છે. અને એના સિવાય અવર પુરુષ એમ કે હું તને 5000ની સાડી લઈ દઉં, 5000 રૂપિયાની રાખ તારી પાસે, મારે મફતે ન જઈ, એને કહેવાય પતિવ્રતા સ્ત્રી. એમ સુખ દેનારો તું છો, દુઃખનો દેનારો તું છો. અરે કદાચ તારવાને બદલે ડૂબાડી દે તો મુવા ડૂબ્યા, પણ તારા સિવાય મારું મન બીજે ચલાયમાં ન થાય, એને ભગત કહેવાય. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, મોક્ષના પથમાં નિષ્ઠા છે એ જ ભક્તિ છે, નિષ્ઠા છે એ જ ભક્તપણું છે. જેની નિષ્ઠા નથી ને કદાચ 25 માળા રોજ સ્વામિનારાયણ એમની કરે છે પણ નિષ્ઠા નથી, પછી અહીંયા કરીને પાછો વળતા 2 માળા બીજે કરતો જાય, પાછા ભલે 2 જ બીજે કરી, અહીં 25 કરી, તોય ભગત નથી સ્વામિનારાયણ. બોલો હું કહો તમે, આ વાત તમને સમજાય? 2-25 માળા ભગવાન સ્વામિનારાયણ પાસે કર્યા. આપણે ઘણા બધા નથી કહેતા કે અમે પછી જન્મમંગલ કરીએ, સર્વમંગલ કરીએ અને પછી શું કરે, ચાલીસા કરીએ કે. અરે ભલા શું સ્વામિનારાયણ ઓળખાણા, શું ઓળખાણા, વાતની ગમ નથી પડી આપણને, વાતની ગમ નથી પડી. જોકે ભક્તો, એક ભગત કાલ આવીને મને કહે, સ્વામી તમે આમાં વાતો બહુ કડક ઉપાસનાની કરો, જરાક જાળવીને કરો ને. મેં કીધું આમાં ક્યાં જાળવે, આ જાળવતા જાળવતા આઢી ગયું, હવે કેટલુંક જાળવવું એમ. મને કે આમાં બીજા આવ્યો અને સમાસ ન થાય ને? મેં કીધું આમાં 1000 ભક્તો આવે છે, એમાં કદાચ 5 જણાને સમાસ ન થાય, ન ગમે તો એ જાય, બાકી 5ને જાળવવા માટે 95% હવે બગાડવા માંગતા નથી એમ. અને ભલામણ આપણા બાપની મોટે પાપડે કહીને જેને ન ગમે એને સંભળાવીને કામે શું સાપડે, એની પાછ લઈએ શું લેવું કહોજી, એની પાછ કાઢી શું લેવાનું આપણે. માટે ભગવાનના ભક્તો, નિષ્ઠા તો એવી મજબૂત કરજો, એમ એવી મજબૂત કરજો. મહારાજ તમે મળ્યા બસ, તમારે છે મને કાંઈ ન જોઈએ, એમ કાશું જ ન જોઈએ, આ જગતની સંપત્તિ ન જોઈએ. અને મહારાજને કહી દેજો, મહારાજ કદાચ કસોટીમાં લેવો એવો કસોટીમાં લેજો, પણ તમારા સિવાય મારું મન ક્યાંય ચલાયમાં નહીં થાય. આ પોઝિશન નિર્માણ થાય ત્યારે એને ભગત કહેવાય. અને એવો ભગત ભગવાન સ્વામિનારાયણને બહુ જ વાલો હોય, બહુ જ વાલો હોય. એવા ભગતને જોઈને ભગવાન સ્વામિનારાયણ રાજી થઈ જાય. પહેલી વાત પ્રસિદ્ધ છે ને, ખોખરા ગામમાંથી ઋષભાનંદ સ્વામી અને રાઘવાનંદ સ્વામી બે આવ્યા, હારે વસ્તા ભગત હતા. મારેની પાસે દંડોટ પ્રણામ કર્યા, વસ્તા ભગત દંડોટ પ્રણામ કર્યા. પછી ઋષભાનંદ સ્વામી મારેને કીધું, મહારાજને કહે છે કે મહારાજ આ ભગત બહુ હારા છે. મહારાજ કે બહુ હારા એવું તે માપશેને આધારે કાઢ્યું. જો માળા 25 કરી એ કઈ હારાનું માપ નીકળે એમ નથી. મહારાજ કે બહુ હારા એનું તે માપ કેમ કાઢ્યું? ત્યારે મહારાજને કહે છે કે મહારાજ આમ તો ભગત નો વાત છે, હજુ બહુ સમય નથી ગયો, પણ મહારાજ એને કંઠી બાંધ્યા પછી થોડા દાડા થયા અને ઘર હળગી ગયા, આખું ગામ ભેળું થયું, એને કંઠી કઢાવવા મહેનત કરીને એમ કીધું કે તમે કંઠી કાઢી નાખો, આ તમને કંઠી હદી નહીં સ્વામિનારાયણની પેરીયામાં, તમારે સેટિંગ ન આવ્યું, કંઠી કાઢી નાખો, તમારે ઘર હળગી ગયા. ત્યારે ગામના લોકોને એમ કીધું, ઘર તો હું મારું બધું હળગી જાય તો મૂવું હળગ્યું, પણ હવે સ્વામિનારાયણ છૂટે નહીં. અને મહારાજ ઊભા થઈ ગયા, વસ્તા ભગતને પોતાની પાસે બોલાવ્યા અને મહારાજ વસ્તા ભગતને ભેટ્યા. મહારાજ કે ઉપાસકો તાવા, અને પછી મહારાજ પ્રશ્ન કર્યો કે વસ્તા ભગત તમને આવો દ્રઢ સત્સંગ ક્યાંથી થઈ ગયો? ત્યારે વસ્તા ભગતે કીધું છે, મહારાજ આમ તો હું પરોક્ષ ભાવથી ભજન કરતો જ હતો અને ઘણી જગ્યાએ હું જઈ આવ્યો, પણ મારું મન માનતું નહોતું, એમ લાગતું હતું કે હજી કાંઈ કુણબ છે, હજી કાંઈ કુણબ છે. એમાં અમારા ગામની અંદર એક મૂળજી કરીને કોળી હરિભગત છે, હવે એ એક દાડો મને મળી ગયા અને એણે મને સત્સંગ કરાવ્યો, અને આપના ઐશ્વર્ય પ્રતાપની બહુ વાતો કરી. જો કે મહારાજ આમ તો કોઈનું માનું નહીં, અસ્થાભવિત કે આમ તો મહારાજ હું કોઈનું માનું નહીં, પણ એ કોળી હોવા છતાંનું જીવન એટલું બધું દિવ્ય હતું. મહારાજ કોઈ વેસણ નહીં, કોઈ કુટે નહીં, ક્યારે ગાળ બોલે નહીં, અને મહારાજ ક્યારે પર નારીની સામે ઊંચી દ્રષ્ટિ કરીને જોવે નહીં, અખાદ્ય કોઈ ખાય નહીં, અને અતિ દિવ્ય જીવન હતું. માટે એના શબ્દની મને હા પડી. સમજાય? સત્સંગ ખાલી વાતથી નથી થતો, સત્સંગ કરવા માટે જીવન બનાવવું પડે. મહારાજ એના શબ્દની મને હા પડી, અને એને હા પડે એટલે પછી એને મેં કીધું કે તમારા સાધુ કોઈ આવે ને તો મને કહેજો, હું સત્સંગ કરવા માટે આવીશ. અને એમાં મહારાજ થોડા સમય પહેલા આ ઋષભાનંદ સમય, રાઘવાનંદ સમય બાજુના ગામમાં આવેલા, એટલે મને કીધું કે બાજુના ગામમાં અમારા સંતો આવ્યા છે, હાલો દર્શન કરવા. પછી મહારાજ હું દર્શન કરવા ગયો અને બંને સંતોને મોઢે આપના મહિમાની વાતો સાંભળી મહારાજ મારા જીવમાં એ મહિમા ઉતરી ગયો. અને મહારાજ આપનો નિશ્ચય થઈ ગયો અને લિંગટ ગાંઠ વાળી દીધી. હવે પોસાય તે પોઝિશન નિર્માણ થાય, કદાચ આખું ગામ વિરુદ્ધમાં જાય, પણ તેમ છતાંય હવે ભગવાન સ્વામિનારાયણને છોડું નહીં. મહારાજ કે તમે કંઠી બાંધી તે ગામમાં કોઈ ઉપદ્રવ ન થયો? મારે ને કે મહારાજ ઉપદ્રવ શેનો કરે, આખું ગામ મારથી દબાઈશ, કે ઉપદ્રવ શેનો કરે? સાચો ભગત થાય ને તારા પોઝિશન નિર્માણ હોતે થાય, આખું ગામ દબાય મહારાજ. અરે કૃપાનાથ, પછી તો આપની કૃપા એવી ઉતરી ને તે હવે તો બધાને ધીમે ધીમે કરતા મહારાજ સત્સંગ કરી દીધું, આખું ગામ રંગી નાખ્યું. અને મહારાજ બીજી વાર વસતા ભગતને ભેટ્યા. મહારાજ કે સાબાસ સાબાસ, ભગત હોય તો આવા, માટે ભગત થાવ તો આવા, અને આવા થાવ એને શિબિરમાં રહેવું, નહીતર ખોટો હુકામ ટાઈમ બગાડો. કહો આવી પોઝિશન નિર્માણ કર્યું કે આવું જ થવું છે, આવું જ થવું છે, એને શિબિર કામની છે, બાકી એને કામની જ નથી, ખોટે ખોટો વેસ્ટ ટાઈમ જાય. બહુ સરસ મહારાજ વાત કરે છે. મહારાજ કે સત્સંગમાં જે વાત થાય એને ધાર્યા વિચાર્યા કરે તો એ વાતનો એવો પ્રતાપ છે કે ગમે તેવા સંકલ્પ હોય તો પણ વિરામ પામી જાય છે. અને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતવન થાય છે. નિરુત્થાન, નિરુત્થાન શબ્દ કેટલો સરસ છે. ઉત્થાન કોને કહેવાય? ઉત્થાન કોને કહેવાય? ઉત્થાન એટલે ઉઠવું. તમને ખબર, આપણે ઠાકોરજીને પોઢાડીએ ને પછી 3:30 વાગ્યાની માનસી છે ને, એને ઉત્થાનની માનસી કહેવાય. શેની કહેવાય? ઉત્થાનની, કારણ કે ઠાકોરજીને આપણે ઉઠાડ્યા જગાડ્યા. મહારાજે એવું કહે છે, મહારાજ કે સત્સંગમાં જે વાત થાય છે એને ધાર્યા વિચાર્યા કરે તો ઉત્થાન રહિત અને ચિંતવન થાય. માને એક પણ ઘાટ બીજો ઉઠતો નથી, અખંડ અમારું ચિંતવન થયે રાખે છે. બોલો, અખંડ અમારું ચિંતવન થયે રાખે. ઉત્થાન રહિત મહારાજ કે પરમેશ્વરના સ્વરૂપનું એને ચિંતન થાય છે. અને સત્સંગ વિના તો બીજા કોટી સાધન કરે પણ તેને ઘાટની તથા રજોગુણ આદિ ગુણની નિવૃત્તિ થાય નહીં. અને જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થઈ જાય છે. બીજી વાર મહારાજ એની વાત લાવ્યા. મહારાજ કે આ સિવાય કોટી સાધન કરે તોય પણ ઘાટની નિવૃત્તિ થાય નહીં. એટલે ભક્તો, સંકલ્પ વિકલ્પનું જોર હોય એના વાત ધાર્યા વિચાર્યા કરવી, મારની મોટપને ધાર્યા વિચાર્યા કરવી, અને મારની મોટપ જે છે ને એને સાંભળે રાખવી. ભગવાનના ભક્તો, ખરેખર કહું છું, મહારાજની વાત જે સમાસ કરાવી શકે, મારની મોટપની વાત જે સમાસ કરાવી શકે એ કોઈ ન કરાવી શકે. મારાના શબ્દો કોઈ અન્યથા ન થાય. મહારાજે મધ્યના 58માં વચનામૃતમાં એક બહુ સરસ વાત કરી. મહારાજ કે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો કે સ્વામી, પોતાના સંપ્રદાયની પાછળ કેળે કેમ કરે તો સદૈવને માટે અભિવૃદ્ધિ થતી રહે, પોતાના સંપ્રદાયનું ઉત્થાન કેમ થાય? મુક્તાનંદ સ્વામી કે મહારાજ, સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય અને ધર્મ હોય તો એ સંપ્રદાયનું ઉત્થાન સદૈવને માટે થતું રહે અને પુષ્ટિ થતી રહે. જોકે મુક્તાનંદ સ્વામી તો બરાબર કીધું, તોય મહારાજે એમાં વધારે ચણાવટ કરી. ને તો સંપ્રદાય સંબંધી ગ્રંથની વાત આવે છે, મહારાજે મનમાં વિચાર કર્યો, અમે શિક્ષાપત્રીમાં વેદની પરંપરા જળવાય એટલા માટે 8 ગ્રંથનું પ્રતિપાદન કર્યું. લઈને કોઈ એને પકડી લે કે એને વાંચવાથી ને એની કથા કરવાથી ને એનું શ્રવણ કરવાથી સંપ્રદાયની પુષ્ટિ થાય. મહારાજ તુરંત વાતને પકડીને, મહારાજ કે સાંભળો સ્વામી, એમ સંપદાયની પુષ્ટિ થાય નહીં. મહારાજ કે વેદ પોસાય તેટલું શ્રેષ્ઠ હોય તો પણ શ્રી કૃષ્ણ ભગવાનના સંપદાયની પુષ્ટિ શ્રીમદ ભાગવત વિના ન થાય, અને વેદ ગમે તેટલું શ્રેષ્ઠ હોય તોય પણ મહારાજ કે રામચંદ્રજી ભગવાનના સંપદાયની પુષ્ટિ રામાયણ વિના ન થાય. એમ મહારાજ કે ભાગવત અને રામાયણ ગમે તેટલું શ્રેષ્ઠ હોય પણ અમારા સંપદાયની પુષ્ટિ અમારા ચરિત્રોના ગ્રંથ વિના ન થાય. એમ અમારા સંપદાયની પુષ્ટિ તો અમારા ગ્રંથ જન્મથી લઈને તિરોધાન સુધીના જે ચરિત્રો અને અમારું જ્ઞાન નિરૂપણ વગેરે જે ગ્રંથો છે એના માધ્યમથી જ થાય, એના સિવાય બીજાથી થાય નહીં. અને ભક્તો, આ વાત આપણને જાણે ભેજામ ઉતરી જ નહીં, જેથી કરીને ક્યારેક ક્યારેક આખું ગામ હરિભગતનું કહેવાતું હોય અને વર્ષોથી સત્સંગ હોય અને આપણે પછી પૂછીએ આ ગામમાં કોઈ દી કથા થઈ તો કે હા સ્વામી દરેક વર્ષે બે તો થાય જ કે. પછી આપણે પૂછીએ કે શેની વચનામૃત નહીં થાય, સત્સંગ જીવની થાય તો ના સ્વામી સત્સંગ જીવની તો કોઈ દી થઈ નથી. અને પછી આપણે કે બોર્ડ બદલો ક્યાંથી બદલે કોઈ, હે સમજાય? સત્સંગ જીવન બદલાવી શકે, વચનામૃત બદલાવી શકે. ભક્તો, સત્સંગ જીવનની તાકાત, પ્રગટના ચરિત્રોની તાકાત તમને કહું. ગયા વર્ષે આપણી ભૂપગઢમાં પારણ હતી અને આખું ગામ હરિભગતનું ઉપાસના જોરદાર વાતો થઈ સત્સંગ જીવની પારણ હતી. મહારાજના પ્રગટના ચરિત્રોની તાકાત તમે જુઓ. એ કેસેટ અત્યારે બહાર પડી, જોકે આપણે સત્સંગ જીવનની તો 234 પારણ થઈ, પણ ભૂપગઢની કથા સર્વ કરતા ટોપ લેવલની થઈ એટલા માટે બેઠેલા બધા પ્રગટના ઉપાસક હતા. ભલે ઢીલા હતા, પોચા હતા, કડક હતા, પણ હતા બધા પ્રગટના ઉપાસક. એટલે શિબિરમાં વાતો થાય એવી સત્સંગ જીવનમાં વાતો થઈ એનો શેટ બહાર પડ્યો, રતન પરનો શેટ બહાર પડેલો છે. પણ એમાં હેતુ હેતુ કહેવાનું, કારણ કે બીજું બધું બહુ હતું ભેગું ભેગું. બે શેટ બહાર પડ્યા, એમાં ઓસ્ટ્રેલિયાની અંદર પ્રથમ રતન પરનો શેટ ગયેલો. ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડ? હા, પહેલા રતન પરનો શેટ ગયો, એ લોકોએ સાંભળ્યો, બહુ રાજી થયા. પછી ભૂપગઢનો શેટ ગયો. ભૂપગઢનો શેટ ગયા પછી લગભગ 10 દાડા પહેલા ત્યાંથી મેલબોર્ન ત્યાં સત્સંગ મંડળ આપણું હાલે છે, ત્યાંથી ફોન આવ્યો લગભગ 10 દાડા પહેલા. એ કે સ્વામી, ભૂપગઢની કથા તો બસ કથાનો એન્ડ છે સ્વામી. અમારે અહીંયા ભૂપગઢની કથા સાંભળ્યા પછી કોઈ આઘું પાછું રહેતું હતું, કોઈના મનમાં બીજી શંકાઓ રહેતી હતી, કોઈ બીજે ત્રીજે નિષ્ઠાઓ રાખતા, બધું સાફ થઈ ગયું કે. અને એક મહારાજ સિવાય કાંઈ ન જઈ આવું નિર્માણ થયું. અને સ્વામી, એ વાતનો અમને આનંદ છે. અમે તો શિબિરમાં આવી શકીએ પોઝિશન નથી, પણ સ્વામી અમારે મંડળે નક્કી કર્યો છે કે ઓણ જે શિબિર થાય છે એની અંદર 400 રૂપિયાનો જે શેટ છે, 400 રૂપિયાનો શેટ છે સ્વામી, 50 રૂપિયામાં હરિભગતને આપજો, અમે બાકીનું બધું સૌજન્ય પૂરું પાડશું. 1-5 લાખનું સૌજન્ય થાય ને તમે પૂરું પાડશું, પણ ભૂપગઢનો શેટ એક વ્યક્તિને આપજો, જેથી કરીને ખબર પડે કે આપણને શું મળ્યું છે. અંધારામાં ન રહી જાય, અંધારામાં ન રહી જાય ભક્તજનો. આ પ્રગટના ગ્રંથ અને પ્રગટના ચરિત્રો નિર્માણ કરી શકે એના સિવાય કોઈની તાકાત નથી આ નિર્માણ કરી શકે. યાદ રાખજો, કદાચ અમે ને અમે કથા કરતા હોય તો શું થઈ ગયું, એમાં કાંઈ મોટી ધાડ નથી. ભલે અમે જ કથા કરતા હોય પણ જો પ્રગટ ઉપર ભાર ન હોય અને પ્રગટ જો હૃદયમાં બિરાજમાન ન હોય અને પ્રગટનો મહિમા ન સમજાણો હોય તો ભલે ને અમે કીધી જ રાખીએ, ભલે અનેક દુનિયાના શાસ્ત્રો લાવીને મીઠું મીઠું બબરાઈ રાખીએ અને તમને કદાચ મીઠું લાગે ને ઘડીક મોજ આવે, જેમ પાણીપુરી ખાઈને કેમ ઘડીક સુસવાટા બોલાવે પણ ઘડીકમાં પાછો ભૂખ્યો ને ભૂખ્યો, એમ પ્રગટના મહિમા વિના, પ્રગટના ચરિત્રો વિના ભક્તો આ વાત ક્યારે શક્ય ન બને, ક્યારે શક્ય ન બને. માટે ભગવાનના ભક્તો, પ્રગટ ઉપર ખૂબ જ અનુસંધાન આવ્યું. આવા મોટા મહારાજ મળ્યાના કેફમાં રહેજો, ની મોજમાં રહેજો. અને હું તો તમને કહું, આ ભૂપગઢનો શેટ છે ને તમે બધા તો લઈ જ જશો. 50 રૂપિયામાં કોણ ન લઈ જાય ભાઈ, 12 કેસેટ 10 કે 12 એવી કાંક છે, કોણ ન લઈ જાય? પણ તમે તમારા માટે નહીં લેતા, તમારા સગા સંબંધી માટે લેતા જજો. પણ એટલું કહું છું, હરિભગત હોય ને એને આપજો, ભલે કાચો હોય, ઢીલો હોય, પોચો હોય, પણ હરિભગત મૂળમાં હોવો જો, બીજાને તો પૈથ નહીં પડે. અરે ગોપાળાન સ્વયં બઘડાટી બોલાવવા માંડ્યા ઉમરેશની અંદર ઉપાસનાની વાતો ની, તે એક બ્રહ્મચારીને ઝાડાને ઉલટી શરૂ થઈ ગયા. બોલો આગળ જેમ તેમ વાત છે. તે પછી માણ કરીને હરખું કર્યું. એટલા માટે કહું છું, સત્સંગીને આપજો, એ સત્સંગી સાંભળશે ને ત્યારે ખબર પડશે કે આપણને મળ્યું છે શું, મળ્યું છે શું, અને ક્યાં ટેટે કરીએ. આ રાજાના કુંવર ઠાકોરજી બનાવ્યા છે અને મૂળ હાટું ઝઘડો કરી શકો, ભેંસે દોવાનો દે એટલે જાઓ કાળો દોરો કરાય, એ તો મૂળ હાટું ઝઘડો કર્યો કહેવાય. હે, માટે બહુ સરસ અહીંયા મહારાજ વાત કરી રહ્યા છે. મહારાજ કે સત્સંગ વિના તો બીજા કોટી સાધન કરે પણ તેને ઘાટની તથા રજોગુણ આદિ ગુણની નિવૃત્તિ થાય નહીં. સત્સંગ કર્યા સિવાય માટે બધાને કહું છું, તમારે દાન જ્યાં દેવું એટલું દેજો અને જેવડું દેવું એવડું દેજો, પણ કથામાં બેસજો. કથામાં બેઠા વિના તમે દાન દન વેળા જાવ લાખ બે લાખ રૂપિયાનું, તે સ્વામી વાતમ લખ્યું એનું અનેક ગણું કરીને પાછું આપશું, પણ જીવની અંદર ભગવાન સ્વામિનારાયણને જે ઉતારવા છે એ નહીં ઉતરી શકે. જો કે ભક્તજન એક આનંદની વાત છે, સરદારમાં લોકો લાખોની કરોડોની સંખ્યામાં દાનો આપ્યા છે, પણ તમામ દાનના આપનારા કથા વાર્તાના પૂર્ણ અંગવાળા છે, એક એકને સર્વોપરી નિષ્ઠાવાળા. હું સમજું છું ત્યાં સુધી સર્વોપરી જેની નિષ્ઠા નથી એવો એક વ્યક્તિને એક રૂપિયો સરદારમાં નહીં આવ્યો હોય, એવી નિષ્ઠાવાળા ભક્તોએ દાન કર્યું છે. અને ભક્તો જેને અવલંબન કરી અને આવી શિબિરો વગેરે કરવાનું મન થાય છે અને સફળતા મળે છે. મારે નિષ્ઠા સર્વોપરી નિષ્ઠા, બસ મહારાજ મળ્યા છે, વાત ફિનિશ. પૂર્ણ વિરામ છે આપણા જીવનમાં, અલ્પ વિરામની વાત જ નહીં, પૂર્ણ વિરામ. મહારાજ મળ્યા, મહારાજ મળ્યા. માટે કહું છું, અને જેટલા દાન કરે બધાને કહીએ છીએ કે તમે કથા વાર્તાનો અંગ પાડશો. તમે વિચારો, આપણે અહીંયા લગભગ 125 કરોડની આજુબાજુનું દાન છે. અમરશીભાઈ બહુ મોટા ધંધો બિઝનેસ છે, પણ હવારના પહોરમાં એની ઘેરે કેવડો મોટો માણસ, એને ઘેરે હવારના પહોરમાં 8 વાગ્યામાં 35 થી 40 નાના નાના છોકરાને ભેળા કરે, નાના એટલે 15, 18, 20, 25 વર્ષના, એ બધા કારીગરો 35 અને 5000 અને 7000ના પગારવાળા, પોતાની ઘેરે રાખીને રોજ 1 કલાક 1.5 કલાક હવારના પહોરમાં સત્સંગ કરે ભક્તો, ત્યારે ભગવાન સ્વામિનારાયણ ઓળખાય એમ. આ તો આપણે કેવું થઈ ગયું ખબર છે, સત્સંગ કરવા જાય પણ ઓલો વ્યવહારનો પકડવા જતા હોય, ઠીક લ્યો ત્યારે જય સ્વામિનારાયણ સ્વામી આમ નીકળ્યા એટલે એમ થયું સ્વામીને દર્શન કરતા જાય, તે કરતા જાવ, હાલ્યા જાઓ જાઓ. ભલા માણા આખા પગ ઘરી જાય એવા તરડા બતાડા પડી ગયા જઈ મને, પછી પછેડી વા છાટા થાય અને મોલ જામે, સંકલ્પ કરી માળો વરસાદ થયો તો મોલ કેમ ન જાય, અરે પણ પછેડી વાજ થયો એમાં કાંઈ ન વળે. એ તો યાર ઊંધા ગોઠણિયા નાખીને જ્યારે આમ એક એક કથાના શબ્દને જીવમાં ઉતારવા માંડીને તારે બતેડા બુરા એમ છે. એ તો હુંપડાને ધોરે ધારે જ્યારે બોથરાટી બોલાવા માંડે અને 2-4 કલાક જ્યારે બોથરાટી બોલાવે ને ત્યારે તાણ મટે એમ છે. અબ જો જન્મથી જ કરતા એવા છે. આપણે સત્સંગનો જે લગાવ હોવો જોઈએ, લગાવ નથી, અને ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, ના શબ્દો કોઈ અન્યથા ન થાય. મહારાજે અંત્યના 24માં વચનામૃતમાં કીધું મહારાજ કે કથા વાર્તા વિના કોઈ દાડો રૂડાગુણ ન જ આવે એમ. સેજી મારે લીટો દોરી દીધો ન જ આવે એમ કહો. અને આપણે એની બહાર આટા મારી છે ને પાછા એકાંતિક થઈ જવું છે લો, તે કાંઈ ધોળા લુગડા પહેરે થોડું એકાંતિક નકરું થઈ જવાય છે કહોજી, અરે પિત્તળનો ઉપર ગલેબ છડા થોડું હોનું થઈ જાય એમ. ભક્તો ખાલી ધોળા લુગડા પહેરે એકાંતિક નહીં થવાય, પણ હૃદયને પણ ધોળું કરવું પડશે. હૃદયની અંદર કાળપનો ડાગ ન રહે ત્યારે એકાંતિક સ્થિતિ પ્રાપ્ત થશે. અને મહારાજના શબ્દો એ સ્થિતિ મહારાજ કે પુહા એટલા સાધનો કરશે તો પ્રાપ્ત નહીં થાય. આ કથા વાર્તા થાય, સત્સંગ થાય અને એને ધારે વિચારે ત્યારે મહારાજ કે સ્થિતિ ભક્તની પ્રાપ્ત થાય છે. અને જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થઈ જાય નિષ્કપટ ભાવથી, પોતાની મોટપ વધારવા માટે નહીં, અથવા તો પોતાની સ્થિતિ નથી ને પોતે મોટી વાત કરે એમ નહીં. નિષ્કપટ ભાવથી જે છું તે આ છું એવી ભાવનાથી ભગવાનને ભગવાનના સાધુને સેવે અને એની પાસે નિષ્કપટ થાય અવશ્ય એ મહારાજ કે આ સ્થિતિ નિર્માણ થઈ જાય છે. માટે સત્સંગનો પ્રતાપ તો અતિ મોટો છે અને બીજા સાધન છે તે કોઈ સત્સંગ તુલ્ય થાય નહીં, કોઈ સત્સંગ તુલ્ય ન થાય. મહારાજ આમ સહજ મારીની પ્રકૃતિ કેવી ખબર, એકને એક વાત વારે વારે કરવાની પ્રકૃતિ નહીં. પણ મહારાજે બરાબર યાદ રાખજો, જે વાતને વારંવાર કરી હોય એ વાતમાં બહુ મોટું તથ્ય હોય, આ વાત નક્કી કરી રાખજો. મહારાજ વારે વારે પુનરાવર્તન કર્યું હોય તો બે વાતનું જ કર્યું છે. શેનું કર્યું છે ખબર છે? એક તો મહારાજે વારંવાર પુનરાવર્તન સત્સંગનું કર્યું છે. સત્સંગ કરજો, સત્સંગ કરજો, સત્સંગ કરજો, મધ્યના 54માં અંત્યના 2માં વારે વારે મહારાજે પુનરાવર્તન કર્યું. અને બીજું, વારે વારે મારે મહારાજે પુનરાવર્તન કર્યું હોય તો મહારાજે પોતાને નિષ્ઠાનો ભગવાનના સંતો અને ભક્તો એના મહિમાનું વારે વારે પુનરાવર્તન કર્યું. વારે વારે પુનરાવર્તન મહારાજ કરતા ગયા. મહારાજ અનેક ફેરી પુનરાવર્તન કરીને કીધું આ સ્વરૂપને સમજાવીને મેળ નહીં પડે. અમારા સંતો અમારા ભક્તોનો મહિમા સમજાય વિના મોક્ષનો માર્ગ ચોખ્ખો નહીં થાય. વારે વારે પુનરાવર્તન કર્યું છે અને વારે વારે જે વાતનું પુનરાવર્તન થાય એ વાતમાં બહુ જ મોટું ઊંડાણ હોય. મહારાજ અહીંયા એમ કે મલિન ગાઢ સત્સંગ વિના નહીં ટળે. મધ્યના 54માં મહારાજ એમ કે, મહારાજ કે કોઈ તપ કરે, વ્રત કરે, દાન કરે, પણ અમે સત્સંગથી જેવા રાજી થાય છીએ એવા કોઈ માધ્યમથી રાજી થતા નથી. અંત્યના 2 વચનામૃતમાં પણ મહારાજ એ જ વાત કરી, મહારાજ કે હજી તમારે જેમ સમજવું જોઈએ એમ સમજાતું નથી. મહારાજ કે આજે સત્સંગ તમને મળ્યો છે અને આ જે સભા છે, સિજમારના શબ્દો, આ જે સભા છે એવી સભા મહારાજ કે ક્યાંય નથી. આ સભા તો બદ્રિકાશ્રમ, સ્વેપદ્વીપ, ગોલોક, વૈકુંઠની સભા કરતા પણ શ્રેષ્ઠ સભા છે. આમાં અમે લેશ માત્ર મારે કે મિથ્યા કહેતા તો 500 પરમહંસ નામને સોગંદ છે. પણ મહારાજ કે જે વાત જેવી સમજવી જેવી સમજાતી નથી, જેથી કરીને ઘણો કાળ સત્સંગ કર્યા પછી પણ મહારાજ કે સત્સંગમાં જે અભિવૃદ્ધિ પ્રાપ્ત થવી જોઈએ એવી અભિવૃદ્ધિ થતી નથી, એક ઘાટ વિરામ પામતા નથી અને અમારામાં અગાધ પ્રીતિ બંધાતી નથી. અહીંયા પણ મહારાજ અદભુત જ વાત બતાવી રહ્યા છે. મહારાજ કે બીજા હજારો સાધનો છે પરંતુ સત્સંગ તુલ્ય તો એક પણ થાય તેમ નથી. કારણ કે કોઈ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ નથી થતી, કોઈ સાધને કરીને, પછી પોસાય સાધન હોય, કોઈ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ થતી નથી તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે. સત્સંગમાં મારે કોઈ સાધને કરીને જે ઘાટનો અને સંકલ્પમાં વિરામ ન થતો હોય, મારે તેનો વિરામ સત્સંગ કરીને થઈ જાય છે. તે કારણ પણ આ માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને મન કર્મ વચ્ચેને નિષ્કપટપણે સત્સંગ કરવો તો સત્સંગના પ્રતાપથી ઘાટની નિવૃત્તિ થઈ જશે. ગમે તેવા ઘાટ સંકલ્પ છે તોય પણ મહારાજ કે તમામ ઘાટ સંકલ્પ વિરામને પામી જશે. માટે ભગવાનના ભક્તો આવી દિવ્ય વાત મહારાજ જ્યારે બતાવી રહ્યા હોય ત્યારે મહારાજ સામે ચાલીને પીરસી રહ્યા છે તો એને પ્રેમથી સ્વીકારવા માંડજો. ઇતિ વચનામૃતમ 30મું થયું.